સજાનંદ સ્વામી મહારાજની જય.
તારીખ 11/1/2015, વચનામૃત ગઢડા મધ્ય 8, એકાદશીનું, જ્ઞાન યજ્ઞનું, અંતરદ્રષ્ટિનું.
સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1878ના શ્રાવણ સુધી દ્વાદશીને દિવસ પ્રાતઃકાળને સમય સ્વામી શ્રી સજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ ચાકડા ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને પરમહંસ તાલ મૃદંગ લઈને કીર્તન ગાતા હતા. પછી શ્રીજી મહારાજ સંત પ્રત્યે બોલ્યા, જે એકાદશીનું વ્રત કરવું તેની તો એમ વિક્તિ છે, જે પૂર્વે ભગવાન 10 ઇન્દ્રિયો અને 11મું મન તેને અંતર સન્મુખ કરીને પોળ્યા હતા તે સમયમાં નાડીજંગનો દીકરો જે મૂરદાનવ તે યુદ્ધ કરવા આવ્યો, પછી ભગવાનના 11 ઇન્દ્રિયોના તેજમાંથી એક કન્યા ઉત્પન્ન થઈ, ત્યારે મૂરદાનવ કન્યા પ્રત્યે બોલ્યો, જે તું મને વર. પછી કન્યા બોલ્યા, જે મારે તો એવી પ્રતિજ્ઞા છે, જે મને યુદ્ધમાં જીતે તેને હું વરું. પછી મૂરદાનવને અને કન્યાને યુદ્ધ થયું ત્યારે કન્યાએ મૂરદાનવનું મસ્તક ખડગે કરીને કાપી નાખ્યું. પછી ભગવાને પ્રસન્ન થઈને તે કન્યાને કહ્યું, જે તું વર માંગ. ત્યારે તે કન્યાએ વર માંગ્યો, છે મારા વ્રતને દિવસ કોઈ અન્ન ન ખાય અને હું તમારા 11 ઇન્દ્રિયોના તેજમાંથી પ્રકટ થઈ, માટે મારું નામ એકાદશી છે અને હું તપસ્વીની છું, માટે મારા વ્રતને દિવસ મન આદિક જે 11 ઇન્દ્રિયો તેનો જે આહાર તે કોઈ કરે નહીં. એવું એકાદશીનું વચન સાંભળીને ભગવાને તે વર આપ્યો, એવી રીતે પુરાણની કથા છે. અને વળી ધર્મશાસ્ત્રમાં પણ એમ કહ્યું છે, જે એકાદશીનું વ્રત કરવું તે દિવસ કામ ક્રોધ લોભાદિક સંબંધી મૂડાઘાટ મનમાં થવા દેવા નહીં અને દેહે કરીને કાંઈ ભૂંડું આચરણ કરવું નહીં, એમ શાસ્ત્રમાં વચન છે. અને તે શાસ્ત્ર પ્રમાણે જ અમે પણ કહીએ છીએ, જે એકાદશીને દિવસ ઢોર લાંઘણ કરવી નહીં અને 11 ઇન્દ્રિયોના આહારનો ત્યાગ કરે ત્યારે તે એકાદશી સાચી અને તે વિના તો ઢોર લાંઘણ કહેવાય. અને જેમ પ્રાણને અન્નનો આહાર છે તેમજ શ્રોત્રને શબ્દનો આહાર છે અને ત્વચાને સ્પર્શનો આહાર છે ને નેત્રને રૂપનો આહાર છે ને જીભાને રસનો આહાર છે ને નાસિકાને ગંધનો આહાર છે ને મનને સંકલ્પ વિકલ્પનો આહાર છે, એવી રીતે 11 ઇન્દ્રિયોના જુદા જુદા આહાર છે તે સર્વે આહારનો ત્યાગ કરે તેનું નામ એકાદશી વ્રત કહેવાય. પણ 11 ઇન્દ્રિયો કુમાર્ગે દોડે અને પોતપોતાના અન્નને ખાય તે એકાદશીનું વ્રત શાસ્ત્ર પ્રમાણે ન કહેવાય. માટે એકાદશીનું વ્રત કરવું ત્યારે તો 11 ઇન્દ્રિયોને આહાર કરવા દેવા નહીં. એવું વ્રત 15 દિવસમાં એકવાર આવે તે ખબરદાર થઈને કરવું તો તેને ઉપર ભગવાન પ્રસન્ન થાય છે, પણ તે વિના જે ઢોર લાંઘણ તેણે કરીને ભગવાન પ્રસન્ન થતા નથી. અને શ્વેતદ્વીપમાં જે નિરન્ન મુક્ત કહેવાય છે તે તો સદાય એ વ્રત રાખે છે, ક્યારેય પણ એ વ્રતનો ભંગ થવા દેતા નથી, માટે નિરન્ન કહેવાય છે. અને આપણે પણ ઈચ્છા તો એમ રાખવી જોઈએ, જેવા શ્વેતદ્વીપમાં નિરન્ન મુક્ત છે તેવું જ થવું છે. પણ એ વાતમાં હિંમત હારવી નહીં, એવી રીતે જે હિંમત રાખીને જેવું મોરે કહ્યું તેવું એકાદશીનું વ્રત કરે અને ભગવાનની કથા કીર્તનાદિકને કરે ને સાંભળે ને રાત્રિએ જાગરણ કરે તો તે વ્રત સાચું છે. અને શાસ્ત્રમાં એનું જ નામ એકાદશી કહી છે એટલી વાત કરીને શ્રીજી મહારાજ મૌન રહ્યા ને સંતે કીર્તન ગાવા માંડ્યા. પછી વળી શ્રીજી મહારાજ બોલ્યા, છે જ્યારે બ્રહ્માએ પ્રથમ સૃષ્ટિ કરી ત્યારે સર્વે પ્રજાને કહ્યું, જે તમો સર્વે યજ્ઞ કરજો ને તે યજ્ઞ કરીને તમારે સર્વે પુરુષાર્થની સિદ્ધિ થશે અને સૃષ્ટિની પણ વૃદ્ધિ થશે, માટે યજ્ઞ તો જરૂર કરજો. પછી વેદમાં બહુ પ્રકારના જે યજ્ઞ હતા તે સર્વે બ્રહ્માએ વિધિ સહિત બતાવ્યા, તેમાં જે પ્રવૃત્તિ માર્ગવાળા હતા તેને તો રાજસી તામસી એવા પ્રવૃત્તિ માર્ગના યજ્ઞ બતાવ્યા અને જે નિવૃત્તિ માર્ગવાળા હતા તેને તો સાત્વિક યજ્ઞ બતાવ્યા. તે યજ્ઞ શ્રીકૃષ્ણ ભગવાને ભગવદ્ગીતાને વિશે પણ કહ્યા છે, માટે આપણે તો નિવૃત્તિ માર્ગવાળા છીએ, તે આપણે તો સાત્વિક યજ્ઞ કરવા, પણ જેમાં પશુ મરતા હોય એવા જે રાજસી તામસી યજ્ઞ તે આપણે કરવા નહીં, તે સાત્વિક યજ્ઞની રીત જે દસ ઇન્દ્રિયો ને અગિયારમું મન એ સર્વે જે જે વિષયમાં ચોંટે ત્યાંથી પાછા ખેંચીને બ્રહ્મ અગ્નિને વિશે હોમવા, એનું નામ યોગ યજ્ઞ કહેવાય. અને એવી રીતે હોમતા હોમતા જેમ યજ્ઞ કરનારાને ભગવાન દર્શન આપે છે, તેમજ એ યોગ યજ્ઞના કરનારાને અંતરને વિશે, પોતાનું સ્વરૂપ જે બ્રહ્મ તેને વિશે, પરબ્રહ્મ જે શ્રી પુરુષોત્તમ તે પ્રકટ થઈ આવે છે, એ યોગ યજ્ઞનું ફળ છે. અને અંતરદ્રષ્ટિએ કરીને જે ભગવાનના ભક્તને વર્તવું તે જ્ઞાન યજ્ઞ કહેવાય છે. હવે કોઈ એમ પૂછે છે, અંતરદ્રષ્ટિ તે શું? તો તેનો ઉત્તર એ છે જે બાહેર અથવા માહિલી કોરે ભગવાનની મૂર્તિ સામે જે વૃત્તિ કરવી એ જ અંતરદ્રષ્ટિ છે. અને તે વિના તો અંતરદ્રષ્ટિ કરીને બેઠો છે પણ બાહ્ય દ્રષ્ટિ જ છે, માટે બાહેર ભગવાનનું દર્શન તથા પૂજન તથા ભગવાનના કથા કીર્તન એ આદિ જે જે ભગવાન સંબંધી ક્રિયાઓ હોય તે સર્વે અંતરદ્રષ્ટિ છે અને એ સર્વે જ્ઞાન યજ્ઞ થાય છે. અને તે જ ભગવાનની મૂર્તિને અંતરમાં ધારીને તેનું પૂજન વંદનાદિક જે કરવું તે પણ અંતરદ્રષ્ટિ છે ને જ્ઞાન યજ્ઞ છે. માટે સત્સંગી માત્રને તો એવો અખંડ જ્ઞાન યજ્ઞ થાય છે. અને સમાધિ તો કોઈકને થાય છે ને કોઈકને નથી થતી, તે તો પરમેશ્વરની ઈચ્છાએ કરીને એમ રહ્યું છે, અથવા કોઈક ઠેકાણે ભક્તની કચાઈ વતે કરીને એમ રહ્યું છે. અને કોઈક મૂર્ખ લોક છે તે એમ કહે છે જે ગોપિકાના અંગના કીર્તન હોય તે રહેવા દો અને નિર્ગુણ કીર્તન હોય તે ગાવો, તથા ઉઘાડા થઈને ફરતા હોય તેને મૂર્ખ હોય તે નિર્ગુણ પુરુષ કહે છે, પણ જો ઉઘાડા ચાલે નિર્ગુણ થવાતું હોય તો કૂતરા ગધેડા ઇત્યાદિ સર્વે નિર્ગુણ કહેવાય. માટે એ તો મૂર્ખની સમજણ છે. અને જ્ઞાની ભક્ત હોય તે તો એમ જાણે જે ભગવાનનું સ્વરૂપ છે તે જ નિર્ગુણ છે, અને જેને જેને તે ભગવાનનો સંબંધ થયો તે સર્વે નિર્ગુણ માર્ગવાળા છે, અને જે જે કથા કીર્તનને વિશે ભગવાનના સ્વરૂપનો સંબંધ છે તે સર્વે નિર્ગુણ કહેવાય. અને જે કથા કીર્તનને વિશે ભગવાનનો સંબંધ ન હોય તે માયિક ગુણે યુક્ત છે, માટે સગુણ કહેવાય. અને જો ભગવાનની પ્રાપ્તિ ન થઈ હોય ને તે ઉઘાડા ફરે તો નિર્ગુણ ન કહેવાય. અને જેને ભગવાનની પ્રાપ્તિ થઈ છે અને ગૃહસ્થાશ્રમી છે તો પણ તે નિર્ગુણ કહેવાય, અને ત્યાગી હોય તે પણ નિર્ગુણ કહેવાય. માટે ભગવાનને પામ્યાનો જે માર્ગ તે જ નિર્ગુણ માર્ગ છે, અને તે જે જે ભગવાન સંબંધી ક્રિયા કરે તે સર્વે નિર્ગુણ છે. અને જેને ભગવાનનો સંબંધ થયો છે તેના ભાગ્યનો પાર આવે નહીં, અને તે ભગવાનનો સંબંધ એક જન્મને પુણ્ય કરીને થતો નથી. એ તો શ્રી કૃષ્ણ ભગવાને ભગવદ્ ગીતામાં કહ્યું છે જે
અનેક જન્મ સંસિત તતો યાતિ પરામ ગતિ.
એ શ્લોકનો એ અર્થ છે જે અનેક જન્મનું સુકૃત ભેળું થાય છે તેણે કરીને જે સંસિદ્ધ થયો તે પરમપદને પામે છે. તે પરમપદ તે શું? જે પ્રત્યક્ષ ભગવાનની પ્રાપ્તિ તે જ પરમપદ છે. અને વળી શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં એમ પણ કહ્યું છે જે
મમૈવાંશો જીવલોકે જીવભૂત સનાતન મનઃષ્ઠાનિન્દ્રિયાણી પ્રકૃતિ સ્થાની કરશતિ.
એ શ્લોકનો અર્થ એ છે જે આ સંસારને વિશે ભગવાનના અંશ જે જીવ છે તે તો મને સહિત જે પંચ જ્ઞાન ઇન્દ્રિયો તેને પંચ વિષય થકી ખેંચીને પોતાને વશ રાખે છે, અને જે ભગવાનના અંશ નથી તેને તો ઇન્દ્રિયો ખેંચીને જ્યાં પોતાની ઈચ્છા હોય ત્યાં લઈ જાય છે. માટે આપણ સર્વે ઇન્દ્રિયોના દોર્યા દોરાતા નથી, તો જો ભગવાનના અંશ છીએ એવું જાણીને અતિશય આનંદમાં રહીને ભગવાનનું ભજન કરવું અને સર્વે ઇન્દ્રિયોની વૃત્તિઓને ભગવાનના સ્વરૂપમાં હોમવી અને સદાય જ્ઞાન યજ્ઞ કર્યા કરવો. અને યજ્ઞ રહિતનું કોઈ રીતે કલ્યાણ થતું નથી. અને ચાર વેદ, સાંખ્યશાસ્ત્ર, યોગશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર, 18 પુરાણ, ભારત, રામાયણ અને નારદ પંચરાત્ર એ આદિ સર્વશાસ્ત્રનું એ જ સિદ્ધાંત છે જે યજ્ઞ રહિતનું કલ્યાણ થતું નથી. માટે અમારી પણ એ જ આજ્ઞા છે જે સર્વે પરમહંસ તથા સર્વે સત્સંગી જ્ઞાન યજ્ઞ કરતા રહેજો અને એમને એમ જ્ઞાન યજ્ઞ કરતા કરતા જ્યારે પોતાનું સ્વરૂપ જે બ્રહ્મ તેને વિશે પરબ્રહ્મ ભગવાન સાક્ષાત્કાર દેખાય એ જ જ્ઞાન યજ્ઞનું ફળ છે. એવી રીતે જ્ઞાન યજ્ઞ કરતા કરતા જ્યારે શ્વેત દ્વીપમાં નિરન મુક્ત છે એવું થવાય ત્યારે જ્ઞાન યજ્ઞના વિધિનો અવધિ આવી રહ્યો, અને જ્યાં સુધી એવું ન થવાય ત્યાં સુધી એટલું અધૂરું જાણવું અને નિરન મુક્ત જેવા થવાની અતિશય ઈચ્છા રાખવી, પણ શ્રદ્ધા રહિત થવું નહીં અને પોતાને વિશે અપૂર્ણપણું માનવું નહીં ને ભગવાનની પ્રાપ્તિ થઈ છે તેણે કરીને પોતાને કૃતાર્થ માનીને અને સાવધાન થઈને જ્ઞાન યજ્ઞ કર્યા કરવો. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા મધ્ય પ્રકરણનું 8મું જે તે થયું.
સ્વામીની વાતુ પ્રકરણ 6 સર્વદેશી સમજણ.
વાત 101મી. સ્વામિનારાયણ રે, સ્વામીએ વાત કરી જે મયારામ ભટ્ટને હાથ માંડવું હતું તેનું લેખું કરવા બેઠા, ત્યાં તો સવાર થઈ ગયું. પછી તો જળ મૂક્યું જે હાટ હજી માંડ્યું નથી, ત્યાં જ નિંદ્રા ગઈ. તો માંડશું ત્યારે શું થશે? માટે એ તો દીર્ઘદર્શી એટલે વિચારીને એ માર્ગે ન જ ચાલ્યા. ને આપણે તો એકાંતમાં સ્ત્રી ભેળું રહેવું નહીં, ને એકલી સ્ત્રી હોય ત્યાં ઉઘરાણીએ ન જવું ને ભારો ન ચડાવવો, કેમ જે સર્વમાં કલંક લાગે છે ને કાળ ખર્યું આવે છે. તે ઉપર વચનામૃત જે મુક્તાન સ્વામી જેવો હોય ને તેને જોગ થાય તો ઉતરતો જેવો રહે કે ન રહે એમાં પણ સંશય છે. એ વંચાવીને બોલ્યા, જે ત્યારે આપણો સો ભાર.
જે હિ મારુત ગીરી મેરુ ઉડાઈ, કહો તુમ કહા લેખા માઈ, હો મન હરના પ્રિય બન મે નહીં ચરના.
એમ બોલ્યા, આ દેશકાળની વાત કરી તે વિચારીને પગ ભરજો. મોટા સાધુ હોય ત્યાં તો એ કહે, પછી આ વિચારજો, નિકટ ઠા નહીં રહે. ને અમારે તો છેલ્લી વારે હવે દિવાળી સુધી સાધુને રાખીને વાતું જ કેવી છે. પછી દેહ રહો કે ન રહો, પણ ભગવાનના સ્વરૂપ સંબંધી જ્ઞાન આપીને સુખ્યા કરવા છે. ત્યાગ કરે એ ત્યાગી કહેવાય, ને જેણે પદાર્થ રાખ્યા તે મોટા મોટાના પણ છિદ્ર ઉઘાડા થયા ને રૂપિયા નીકળ્યા. તે માટે ધર્મામૃત, શિક્ષાપત્રી ને નિષ્કામ શુદ્ધિ એ ત્રણ ગ્રંથ પ્રમાણે રહેવું ને પાળવું. આ તો કોણ જાણે કેમ રહેવાનું છે, તે તો સારો જોગ છે. ને વળી જે પદાર્થ જોઈએ તે પદાર્થ કોઠારેથી અપાવીએ છીએ, તેણે કરીને રહે છે. માટે ત્યાગ પાળવો એ કંઈ મીઠો નથી, કડવો છે. મહારાજ પાસે જવું હોય તો વચનમાં રહેવું. તે એક સાધુએ સ્વપ્નનો ઉપવાસ ન કર્યો ત્યારે મહારાજે ઠોટ મારીને કહ્યું, જે આમ કર્યું તે મારી જીભ ઉપર પગ દીધો, ને આ તો તું મારો છો તેથી તને આમ કહું છું, પણ બીજાને ન કહું. પછી તાવ આવ્યો ને 30 ઉપવાસ થયા, ને એક જણે જાગરણ ન કર્યું. તે વળતે દિવસે સાંજે વીછીએ ફટકાવ્યો, તે રાત આખી જાગવું પડ્યું, એમ વચન લોપ્યાનું છે. વાત 102મી. સ્વામિનારાયણ હરે, સ્વામીએ વાત કરી જે
મોલનું બળ ત્યાં લગી, જ્યાં લગી નથી ખવાણો ખડજમાં, તેમ હરિજનનું બળ ત્યાં લગી, જ્યાં લગી નથી આવ્યો વિમુખની વડજમાં.
એમ બોલ્યા, ને દેશકાળ વિચારવો. આ લોકમાં પોતાનું સુધારતા કોઈને આવડતું નથી, ને જો કાળ પડે તો માણસ માણસને ને છોકરાને કરડી ખાય, ને અગણો તેરામાં નજરે દીઠા. તે માટે હવેલી કે રૂપિયા કોઈએ કામ નથી આવતા. દાણા સંઘરવા, તે આંતરવસુ રાખવા, તે શિક્ષાપત્રીમાં પણ કહ્યું છે તે પ્રમાણે રહેવું તો મોક્ષમાં વિઘ્ન ન આવે એમ ઉપાય કરવો, કેમ જે રોટલા વગર દેહ રહે નહીં એટલે ભગવાન ભજાય નહીં. વાત 103. સ્વામિનારાયણ રે, સ્વામીએ વાત કરી જે સંકલ્પ થાય છે તે માહી રાગ છે તે થાય છે, ને જોયા છે તે આગળ આવીને નડે છે, ને કલકત્તુ નથી જોયું તો સ્વપ્નમાં પણ નથી આવતું. ઝેર ખાધાના કે અપીણ પીધાના સંકલ્પ થાય છે, ભટજી કહે એ હવેલી બાળ્યાના અને છોકરા બાળ્યાના સંકલ્પ ક્યાં થાય છે? માટે નિયમમાં રહીને ખાવું, જોવું ને મોટા સાધુને વિનય કરીને કહેવું તો ધીરે ધીરે ટળશે. વાત 104 મી. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે આ સત્સંગમાંથી પડવાનો ઉપાય મંદિરનો, આચાર્યનો, સાધુનો ને સત્સંગીનો, એ ચારનો જેને દ્રોહ તેના મૂળ કપાણા જાણવા, તે ઉપર ઘણી વાતો કરી. વાત 105મી. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે જેમ સુતારનું મન બાવળીએ ને જેમ દુબળા વાણિયાને અજમે હાથ, એમ ભગવાનને રાજી કરવા ભજન કરવું ને હવે તો ક્રિયાને ગૌણ રાખવી ને ભગવાનને પ્રધાન રાખવા, ને કથાને ને ક્રિયાને વેર છે માટે બે ભેળું થાય જ નહીં, ને કરે તો વૃત્તિ સ્થિર રહે જ નહીં. વાત 106મી. સ્વામિનારાયણ રે. સંવંત 1919ના આસો માસમાં સાંખડાવદરને પાતર સ્વામીએ વાત કરી જે લોક ભોગ દેહ ને પક્ષ એ ચાર તો જીવનું ભૂંડું કરે, ને મહારાજ આચાર્ય સાધુ ને સત્સંગી એ ચારનો તો ગુણ જ લેવો, એ તર્યાનો ઉપાય છે, ને જો દ્રોહ કરે તો જીવનો નાશ થઈ જાય છે. વાત 107મી. સ્વામિનારાયણ રે. સ્વામીએ વાત કરી જે આ દેહમાંથી તો નવ દ્વારે ગંધ ઉઠે છે, તે દેહ સારું કેટલીક વાતું થાય છે ને બખેડો થાય છે, તે સારું મહારાજના સિદ્ધાંત પ્રમાણે ચાલવું, તે ઉપર શ્લોક બોલ્યા
જે નિજાત્માનં બ્રહ્મરૂપં દેહત્રય વિલક્ષણં તથા બ્રહ્મભૂત પ્રસન્નાત્મા તથા પરિનિષ્ઠિતોપિ નૈર્ગુણ્ય તથા આત્મા રામાશ્ચ મુનયો એ આદિ ઘણા શ્લોક બોલ્યા ને પછી કહ્યું છે તે માટે લોચો મૂકી ને કેવળ આત્મારૂપ થાવ.
વાત 108. સ્વામિનારાયણ રે. સ્વામીએ વાત કરી જે જુઓને કેટલાક છે તે એક એક ક્રિયાનું નામ લેવું નહીં ને પાણી ભરવું નહીં, ત્યારે એ શું શાલિગ્રામને કારસો આવે તે શું જણતા હશે? અમને તો એને જોઈને દાંત આવે છે. જે દૈવની માયા તો જુઓ, શું ઘરે સૂઈ રહેતા હશે? પણ તે અજ્ઞાન, ત્યારે શું ધ્યાન કરે છે? ઊંઘ લે છે. આ અમને તો આમ જોઈએ ત્યાં ભગવાન દેખાય છે, એ પણ મૂકીને આવા સાધુની સેવા કરાવીએ છીએ, એ બે કરવું છે પણ મૂરખને શું સમજાય? વાત 109. સ્વામિનારાયણ રે. સ્વામીએ વાત કરી જે જાજી આવરદા એ પણ બહુ ગુંડું છે, તે મોરે તો 1000 વર્ષનો ખાટલો ને 100 વર્ષના ડચકા, આ તો ભગવાને અનુગ્રહ કર્યો છે, તે થોડા કાળમાં મોટું કામ સાધી લેવું ને ભગવાનના ધામમાં પુગાય તેમ કરવું, ત્યાં અખાત્રીજના વા જોવા નહીં, પાંચમની વીજળી જોવી નહીં, એક ભગવાનનું જ સુખ છે. વાત 110. સ્વામિનારાયણ રે. સ્વામીએ વાત કરી જે સંવંત 1919ના આસોવદી 10મે વાત કરી જે જવ સાંભળો વાત કરું, રઘુવીરજી મહારાજે છાવણી કરી એમ મેં તમને 1.5 મહિના સુધી વાતો કરી, ને વરતાલ ભેગા આવે છે એને તો મારો 3.5 મહિના જોગ થાય, માટે એ હમણાં પણ અતિશય વાતું કરી છે, ને કોઈ મંદિરમાં રાખીને વાતું ન કરે, આ તો મેં કરી. મન શત્રુ છે, ઇન્દ્રિયો શત્રુ છે, દેહ શત્રુ છે, જો ભગવાન ન ભજાય તો, તે માટે આજે વાત કરી તે અંતરમાં રાખજો ને તે પ્રમાણે રહેજો, જુઓ ને આવો જોગ ક્યાંથી થાય. હવે જોગ નહીં રહે, સાધુ મળવા કઠણ છે, માટે જોગ કરી લેજો, એ સિદ્ધાંત છે. વાત 111. સ્વામિનારાયણ રે. સ્વામીએ વાત કરી જે આ સૌને પરસ્થિતિ થઈ જાય એમ કરી દઉં, પણ ઘેલું થઈ જવાય એવું કામ છે. ઓલ્યા લુવાણાને થઈ ગયું કેમ જે પાત્ર નહીં તેણે કરીને એમ થયું, એમ આશરે 350 માણસની સભા હતી તેમાં કહ્યું. વાત 112. સ્વામિનારાયણ રે. સ્વામીએ વાત કરી જે આચાર્ય આદિ ચારનો અવગુણ આવે તે મોટું પાપ છે, બીજા તો અનેક સ્વભાવ હોય પણ એ પાપનું મૂળ છે, તે પાપને વિશે પુણ્યની બુદ્ધિ થાય ને સાધુને વિશે અસાધુની બુદ્ધિ થાય, પછી દ્રોહ થાય, પછી એનો જીવ નાશ થાય એવું છે. માટે વારંવાર કહેવાનું તાત્પર્ય શું છે? તો એ વાત હૈયામાં રાખીને કોઈ દિવસ અવગુણના માર્ગે ચડવું નહીં, ને એની સેવા થાય તો કરવી, નિકર હાથ જોડવા, પણ અવગુણ તો ન જ લેવો, એ અમારું સિદ્ધાંત હતું તે કહ્યું.
પીપા પાપન કીજીએ તો ધર્મ કિયા સો વાર, જો કિસી કા લિયા નહીં તો દિયા વાર હજાર.
સાધુની, મંદિરની, આચાર્યની ને સત્સંગીની સેવા કરવી તો વૃદ્ધિ પમાય, ને દ્રોહ થાય તો જીવનો નાશ થાય. તે સેવા તે શું તો ભક્ત્યા અનુવૃત્ત્યા, અનુવૃત્તિ એ જ સેવા છે, માટે તે પ્રમાણે રહેવું.
પુરુષોત્તમ બોલ્યા પ્રીતે. પ્રકરણ 15. એકાંતિક સત્પુરુષ. ભગવાનની ભક્તિ સિવાય જેમણે કોઈ વ્યસન રાખ્યું નથી, જે પોતાના મનની વૃત્તિ અહોનિશ ભગવાનમાં જોડી રાખે છે, એવા લક્ષણે યુક્ત સંતને ઓળખી તેમના સંગમાં નિરંતર રહેવું, તો જન્મોના ભયંકર પાપ પણ નાશ પામે છે ને જમપુરીનો ત્રાસ મટે છે. પાપ અને જમપુરીના દુઃખનો વિચાર કરી આવા સાચા સંતનો સદા સંગ કરવો. બ્રહ્માંડના જીવ પ્રાણી માત્રને બે દિવસ આગળ પાછળ પણ મરવાનું નિશ્ચિત છે, આવું મનુષ્યતન વારંવાર મળતું નથી. જેને ભગવાનનું અપાર સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તેણે સાચા સંતનો સત્સંગ કરવો. તેહી ગામ કે જન સબ ભાવિક દેખી અપાર, શ્રીહરિ બાત કરન લગે મોક્ષ કે દેખાય દ્વાર. અધર્મ પાપ હી કરત જન યહ લોક મે જોય, જમપુર સો દુઃખ પાવહી અતિ અપાર હી સોય. એક એક જન કે શિર પાપ કો નહીં પરમાન કછુ, દેખત નહીં લગીર એહી સમ નહીં અજ્ઞાની કો. કઈ જુગ કો અજ્ઞાન સો મેટન હૈ મનુષ્યતન, શુદ્ધ જબ પાવે જ્ઞાન તબ અજ્ઞાન કો હોત હરન. નિશી કો તમ કહાવત જોઉ, સૂર્ય ઉદેવિન નાશ ન હો, કોટી પતંગ કરે પ્રકાશા તેહી સે ન હોવત નિશી કો નાશા. ચિત્ર કે સૂર્ય કોટિક કહાવે તેહી કર રાતિ અંધકાર ન જાવે, સૂર્ય સમ સાચે ગુરુ મિલે જબહી અનંત પાપકું ટારે તબહી. અબ સાચે ગુરુ કી કહત હે બાતા, જિન કરી જ્ઞાન હોવે સાક્ષાતા. ધન ત્રિયા દોઉ વિકટ પાસા તિનકો જેહી કીએ નાશા, અષ્ટ પ્રકારે કરે જો ત્યાગા સંત તેહી સાચા વૈરાગા. સ્વાદુ અન્ન કહાવત જેતા પ્રથમ હરિકું ધરે તેતા, નિસ્વાદ કર તાકુ ખાવે ઉપાધવત કરી કે પાવે. દૈહિક સુખ ન ઈચ્છે કબહુ યું વિચાર કરે દિન સબહુ, દેહ કો જબ કોઉ કરે અપમાના તબહી હર્ષ પાવે સુજાના. કરે સન્માન દેહ કો કોઉ મન મે પાવે શોક હી સોઉ, હરી કે ઘાટ અનંત પ્રકારા કરહી નિરંતર વાર હી વારા. અનિત ઘાટ કહાવત જોઈ તિનકો કરત ત્યાગ હી સોઈ, અનિત ઘાટ વિષ સમજાને હરિ કે ઘાટ અમૃત પ્રમાણે. અમૃત તજી કરે વિષ કો પાના સો મલિન મૃતક સમાના, હરિ અમૃત રસ પાનહી કરે નિરંતર જોઈ સો સાચે સંત જાનીએ હરિ કે સાનિધ સોયે. પંચ વિષય ગને વિષ સમ તિનકું ન કબુ સુનાત, સાચે સંત સો કહત હે વેદ પુરાન ગુનગાત. હરિજિન વ્યસન ઓર સબહી કિને ત્યાગ તેહી, હરિ મે વૃત્તિ જોર રહવત હે અહુનિશ જેહી. એસે સાધુ જાની તિનકો કરના સંગ સદા, પાપ ભયંકર આની જમપુર દુઃખ વિચાર કર. યહ બ્રહ્માંડ કે જીવ હે જેહા, દો દિન આગે પાછે તેહા, મરના યામે નહીં સંદેહા તુમ જાન લિયો સબ એહા. વાર વાર તન એસો ન આવે હરિ ભજે અપાર સુખ પાવે, અપાર સુખ કી ઈચ્છા જાકું સત્સંગ સબ કરના તાકુ. ભેંસજાળમાં કાયાભાઈને ત્યાં શ્રીહરિ પધાર્યા. રાજભવનની પરસાળમાં સભા થઈ. ત્યારે જીવેન્દ્રે પ્રશ્ન પૂછ્યો, જીવને મોક્ષનો અંકુર ક્યારે ઉદય થાય? તેનો ઉત્તર આપતા શ્રીહરિ કહેવા લાગ્યા, શુક સનકાદિક નારદ જૈસે સાચે સંત મિલે જબ એસે, સત્ય પ્રતીતિ આવે જબ તામે અતિ પ્રીત પ્રથમ કરેયામે. શુક સનકાદિક નારદ જેવા સાચા સંત જ્યારે મળે ને તેમનામાં સાચી પ્રતીતિ આવે, પછી પ્રથમ તેની સાથે અતિ દ્રઢ પ્રીતિ આત્મબુદ્ધિ કરે, તેમના વચનને હિતકારી માની તે મુજબ વર્તે, બીજો સ્વાર્થ રાખે નહીં, એ સંતને પરમ પરમાર્થી માને, તેની સાથોસાથ પોતાની બુદ્ધિને તુચ્છ માનીને દીન આધીનપણે નમતો રહે.
પ્રગટ ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય.
તારીખ 28/12/1981 ઉભરાટ સાંજે સભામાં ગોષ્ઠી પરમ પૂજ્ય સ્વામી શ્રી
ભગવત સ્વરૂપ કઠાય સ્વામી, પ્રેમ સ્વરૂપ સ્વામી, અક્ષર શાસ્ત્રી સ્વામી, સંત મંડળ, જય સાહેબ, શાંતિભાઈ, કાંતિકા, રાણા સાહેબ, માનસી બાપા, નવનભાઈ, સમગ્ર મુક્ત સમાજ, સત્સંગ કરી લેવાની કોઈક ભાવનાથી તમે સૌ પધાર્યા છો. અંતરથી સુખી થવાની કોઈક ભાવનાથી સૌ પધાર્યા છો. મોટા પુરુષને જ કેવા રાજી કરવાની કોઈક ભાવનાથી પધાર્યા છો. ખૂબ આનંદ થયો. એવા જબરજસ્ત મુક્તો મહારાજના કોઈક સંકલ્પે ગુણાતીત સ્વરૂપના દાખલાથી આજે તૈયાર થયા. એક બે વાત એ કરવાની છે, વર્ષો પહેલા 1961 ની સાર હશે, યોગીજી મહારાજ બેસતાવતના શુભ દિવસે ડેરીએ આશીર્વાદ આપતા બોલેલા, સાક્ષાત સ્થાન અક્ષર ડેરીએ રહ્યા અને છતાંય ડેરી સ્વરૂપ ન થવાય તો રહ્યા તે ન રહ્યા જેવું છે. હું ખૂબ વિચારમાં પડી ગયો. સ્વામીજીને નવરાવવા અમે જયારે ગયા ત્યારે સ્વામી સહજ બોલી ઉઠ્યા, શાસ્ત્રીજી મહારાજ તરફ જો નજર સહજ રહે તો ડેરી સ્વરૂપ થઈ જાય, બ્રહ્મ સ્વરૂપ. સૌની જવાબદારી છે સૌ સેવા કરવા માટે, સૌને ઉમંગ છે, રાજી કરવાની ભાવના સૌને છે. આપણે એક બહુ ઠરાવ પાકો કરીને જવું છે. ગુણાતીતે જેમ જીવનમાં એક વસ્તુ નાખી રાખી હતી, તું રાજી થા, એવી કોક રાજી કરવાની ભાવના દિલથી પ્રગટાવી છે. ધારો કે મેં કોઈ સેવા કરી અને એ સેવાની વાત બીજાની આગળ મારાથી થઈ ગઈ તો તું ઉડી ગયો, તમને કોઈ અધિકાર નથી. સૌએ સેવા કરવાની છે. સેવા આપણો માર્ગ છે, સેવા જીવનું જીવન છે. ભલે કોઈ પ્રકૃતિના આધીન સંકલ્પ ઉઠે બોલશો નહીં, તમને ક્યાં ખબર છે કે સેવા કરુણા એ કરીને મળે છે. આપણે કંઈક બોલીશું, અમારા કૃષ્ણવલ્લભ સ્વામી આનંદમાં બિચારા હજુ નાના છે, આવ્યા અને માઈક ઉપર બોલ્યા, શરૂ કર્યું, તમે 3 દિવસથી પકવાન ખાવશો, હવે હું ભેળપુરી પીરસીશ, હું પીરસીશ એવું ના બોલાય. જે મહારાજ બોલાવે એટલું બોલાવીને જે સામે એની પાસે સર્વોપરી સેવા નંદાઈને બેસી જઈએ. આપણે કોણ પીરસનાર? ભેળપુરી નહીં પીરસવાની તાકાત નહીં, ચટણી તાકાત નહીં, પાણી આપવાની તાકાત હતી ને ઉભા રહેવાની તાકાત નહીં. આપણે તો નર્યાકો અજ્ઞાન અવસ્થામાંથી જ બોલ્યા કરીએ છીએ. એ શીખવાડીએ ગુનાથી દે, બહુ ધ્યાન રાખજો, કરો, કાંઈ નહીં બોલવાનું. તમારી ઉપર પ્રભુ તો રાજી થઈને બુદ્ધિ યોગ એવો આપશે, દોષ દેખાશે, હૈયું શાંત થઈ જશે.
આત્મીય સમાજની જય જય જય.